समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे। એમાં આપણે પાંચમી ગાથા કરી રહ્યા છીએ। પાંચમી ગાથામાં કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે કે દર્શાવું એક વિભક્ત એ આત્મા તણાને જે વિભવથી દર્શાવું તો કરજો પ્રમાણ ન દોષ ગ્રહ સ્થલના યદી। પ્રભુ કુંદકુંદાચાર્ય ભગવાન રિદ્ધિધારી મુનિ હતા, જંગલમાં રહેતા હતા, પોતે પોતાના સ્વરૂપમાં વારંવાર ચાલ્યા જતા હતા। આત્માના સ્વરૂપમાં ચાલ્યા જાય અને ત્યાં પોતાના સ્વરૂપનો અનુભવ કરે, પોતાના જ્ઞાન દર્શન શાંતિ સુખ આનંદ એ બધા ગુણોનો પર્યાયમાં પોતે સ્વ અનુભૂતિ રૂપે અનુભવ કરે, એ અપૂર્વ એવો આનંદ, અલૌકિક એવો આનંદ, એ અવ્યાબાદ સુખની અનુભૂતિ એ એમને રહે, પોતાના સ્વરૂપમાં બીજા અન્ય કોઈ પણ જાતના વિકલ્પ વિના નિર્વિકલ્પ ધ્યાનની દશામાં કુંદકુંદાચાર્ય ભગવાન બિરાજી ગયા છે અને બહારમાં શું ચાલી રહ્યું છે એ તરફ કોઈ લક્ષ જતું નથી। ઉપસર્ગ કે પરિસહ શું છે એ તરફનું કોઈ લક્ષ નથી, એટલે એમને એ પ્રકારે તપ વર્તે છે। ઉપસર્ગ અને પરિસહ હોય અને છતાં પણ પોતે પોતાના ધ્યાનમાં લીન રહે ત્યારે એને તપ કહેવામાં આવે છે। પ્રભુ આ દશાની અંદર એમને સંવરની દશા છે, નવા બંધ પડતા નથી અને સાથે ઘણી નિદ્રા થઈ રહી છે એવું એ તપ વર્તી રહ્યું છે। એમ પોતે પોતાના સ્વરૂપમાં આનંદની અનુભૂતિમાં છે, એ અમૃતના ઘૂંટડા પીએ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાનું છે એમાં એ રહ્યા છે અને જ્યારે બહાર આવે છે ત્યારે સહજ રીતે એમને એવો ભાવ વર્તે છે, જે અનુભવ હતો એ જ અનુભવ તરફ દ્રષ્ટિ રહે છે અને એવા જ્ઞાન આનંદના અનુભવ બીજાઓને પણ પ્રાપ્ત થાય એવી કરુણા એમને જાગે છે, એટલે શુભ ભાવ આવ્યો। સામે એવા શ્રોતાઓ આવ્યા, એમના તરફ વાત્સલ્યનો ભાવ આવે કરે, આ બધા મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરતા જીવો, એમને પણ મેં જે અનુભવ્યું છે એવા સ્વરૂપની અનુભૂતિ થાવ, બસ આવો વાત્સલ્યપૂર્ણ ભાવ આવ્યો અને એમને કરુણા કરી કહો એમને તો આત્માના સ્વરૂપનું જ્ઞાન અને દર્શન નથી તો એમને ક્યાંથી એવી અનુભૂતિ થશે, એટલે એવી કરુણા કરીને કુંદકુંદાચાર્ય ભગવાને આ સમયસારની રચના કરી નાખી। સમય આત્મા એનો સાર કહેનારું આ શબ્દ બ્રહ્મ અને જેની ઉપાસના કરવાથી સમય એવા ભગવાન આત્માની પ્રાપ્તિ પર્યાયમાં થાય, એ જ્ઞાન આનંદની પ્રાપ્તિ એને પર્યાયમાં થાય એવી આ 415 ગાથાઓ સહજ રીતે કરુણાને કારણે એ વાત્સલ્યને કારણે લખાઈ ગઈ. અને એ ભાવ આ ગાથામાં પડ્યો છે. શું પડ્યો છે? કે હું તમને આત્માનું સ્વરૂપ તમને દર્શાવીશ. શું દર્શાવીશ કહે છે? તો કે હું તમને આત્માનું સ્વરૂપ દર્શાવીશ. આ ભગવાન આત્મા કેવો છે અમે અનુભવ્યો છે, એ જ્ઞાન દર્શન સ્વરૂપ ભગવાન આત્માને અમે અનુભવ્યો છે, તમે પણ એનો અનુભવ કરો. અને એ કેવો છે એ હું તમને દર્શાવીશ. અને કેવી રીતે દર્શાવીશ? તો કે મારા નિજ વૈભવ વડે આ એકત્વ વિભક્ત આત્માને હું દર્શાવીશ. નિર્ણય કર્યો છે પ્રભુ, એમણે નિર્ણય કરી લીધો. મહાપુરુષોના નિર્ણય પણ કેવા! નિર્ણય કર્યો છે પછી પૂર્ણતાથી એને પૂરો કરે છે. પ્રતિજ્ઞાને પૂરેપૂરી એ પોતાના બધા જ બળથી, બધા જ વીર્યથી, પોતાની બધી તાકાતથી એ ગ્રહે છે અને પૂર્ણ કરે છે. એમ આ સમયસાર નામના પ્રાભૃતને લખવામાં એમણે પોતાનો બધો જ વૈભવ એમાં ઠાલવી દીધો છે. ક્યાંય ગુપ્તતા રાખી નથી પ્રભુ. તેની ગુપ્તતા નથી રાખી. જે દર્શાવ્યું છે એવા આત્મ સ્વરૂપની એકત્વ વિભક્ત આત્માને હું દર્શાવીશ એમ કહ્યું છે ને, તો એવા સ્વરૂપને વિશે એમણે જે અનુભવ્યું છે, જે પ્રાપ્ત કર્યું છે, અને પોતે પ્રત્યુષ સંવેદન સહિત જે સ્વનુભવ કર્યો છે એને એ દર્શાવે છે. કરુણા કરીને દર્શાવે છે. એટલે એમ કહ્યું કે હું મારા નિજ વૈભવથી એને દર્શાવું. અને પછી દર્શાવું એવો ભાવ આવ્યો છે ત્યારે એમને મનમાં, અંતરમાં એ ભાવ પડ્યો છે કે સામે જે બેઠા છે એ બધા ભગવાન આત્મા છે, એ સિદ્ધ સમાન છે. અને એ આ ભાવને પકડવા વાળા છે. આ ભાવનું ભાષણ એમને જરૂર થશે. જો પ્રભુ, ગાથા આખી અસ્તિથી જ લેવામાં આવી છે. ક્યાંય નાસ્તિથી છે જ નહીં, વાત જ નાસ્તિની છે નહીં. આખી ગાથા અસ્તિથી છે. પોતે દર્શાવશે અને પોતે દર્શાવે. મહાપુરુષો જ્યારે એ વાત કરે ત્યારે સમજવું કે વાત સત્ય હોય. કેમ કે દર્શાવનાર પોતે છે, પણ સામે એનું દર્શન કરનાર જે જીવ છે એ ખરેખર દર્શન કરે એવા સમર્થ છે, એટલે એવો દર્શાવવાનો ભાવ આવ્યો છે. પ્રભુ, પકડાય છે વાત? એમના જ્ઞાનમાં પણ આપણે એવા જ આવ્યા છીએ કે આપણે એમના ભાવનું ભાષણ કરી શકીશું. એમને જે ભાવ પ્રગટ્યો છે અંતરમાં, એ ભાવને આપણે પકડીશું. આપણે એને બરાબર ગ્રહણ કરી શકું. આપણે બરાબર એને ગ્રહણ કરી શકીએ એવા શક્તિમાન છીએ. એ ભાવને આપણે ગ્રહણ કરી શકીશું તો જ એમને એવો ભાવ આવે. મહાપુરુષ છે, આત્મજ્ઞાની છે, સ્વરૂપના સંવેદન સહિત પ્રચુર સંવેદનમાંથી હમણાં જ બહાર આવ્યા છે. અને આ એક કરુણાનો ભાવ આવ્યો. શુભ ભાવ છે, પોતે પણ જાણે છે શુભ ભાવ છે, પણ દ્રષ્ટિ એમની તો પોતાના સ્વરૂપ પર રહી છે. અને એમાંથી અત્યારે પણ એ જ્ઞાન આનંદની મીઠાશને અનુભવી રહ્યા છે. જેમ આપણે ગુલાબજાંબુ ખાઈએ અને ખાઈ લઈએ પછી ગુલાબજાંબુ તો ઉતરી જાય, અંદર ચાલ્યું જાય, પણ છતાંય હજી મોંમાં પેલો સ્વાદ રહી ગયો એમ આપણે નથી કહેતા. હા, શું સ્વાદ હતો! એમ અહીંયા ભગવાન કુંદકુંદાચાર્યને પોતે સ્વાનુભૂતિમાંથી બહાર આવ્યા છે, તો એ આનંદ સુખનો જે અનુભવ છે એ મીઠાસ રૂપે હજી એમને રહ્યો છે. દ્રષ્ટિ આત્મા તરફ જ રહી છે. અને એવો એ મીઠાસનો ભાવ જે છે એમાં વાત્સલ્યનો ભાવ આવ્યો. બહુ આ બધા જીવો મોક્ષ માર્ગના પુરુષાર્થમાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિને અર્થે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે એમને એવો ભાવ આવ્યો છે કે એમને બધાને આ સ્વરૂપની પ્રાપ્તિ થાવ, અને એમ કરીને એ સ્વરૂપની પ્રાપ્તિના અર્થે એ ગાથાઓ લખે છે. એમને કરુણા થાય છે કે આ જીવો તો પણ જાણતા નથી ને, સ્વરૂપને જાણતા નથી તો સ્વરૂપની પ્રાપ્તિ એમને કેમ થશે, એટલે કરુણાનો ભાવ પણ ત્યાં પડ્યો છે અને ગાથાઓ લખાય છે. એટલે હું લખીશ, હું કહીશ, હું જણાવીશ, હું દર્શાવીશ, હું દેખાડીશ, એમ અહીંયા અંતરનો ભાવ આવે છે. અને દેખાડીશ હું એ વાત તમને એકત્વ વિભક્ત આત્માની કરીશ, તો હું કઈ રીતે કરીશ એની વાત કરતા એમણે કહ્યું કે હું મારા સમગ્ર જ્ઞાન વૈભવથી એ વાત કરીશ. તમે પણ સિદ્ધ સમાન છો અને એ આત્માના સ્વરૂપને તમે જાણીને એને તમારા જ્ઞાન દ્વારા અનુભવમાં લેશો, તમે એ જ્ઞાન દ્વારા એને પ્રમાણ કરશો. એટલે બીજી પંક્તિમાં એમણે એ વાત મૂકી કે જો હું દર્શાવું તો કરજો પ્રમાણ. પ્રમાણ કઈ રીતે કરશો? મેં જેમ અનુભવ કર્યો છે એમ તમે પણ એને અનુભવ દ્વારા પ્રમાણ કરજો. એ અનુભવનો વિષય છે, એ ચર્ચાનો વિષય નથી પ્રભુ. આ દ્રવ્ય શ્રુત છે એ કોઈ ચર્ચાનો વિષય નથી. એની ચર્ચા ન હોય પ્રભુ, એ આત્મસાત કરવાની વાત છે. એને સમજવા માટે આશંકા થાય તો આપણે આશંકા કરી અને બીજા માર્ગદર્શક પાસેથી કે જ્ઞાની પુરુષ પાસેથી એના સમાધાનો મેળવીએ. પણ એ કંઈ માત્ર પંડિતાઇ કરવાનો વિષય નથી, એ વાદ વિવાદ કરવાનો વિષય નથી, એમાં કોઈ જીત મેળવવાનો વિષય નથી, એવો એ વિષય નથી. એ તો ભાવ ભાષણનો વિષય છે. તો એમાંથી તમે જો હું કંઈ ચૂકી જાઉં, શેમાં ચૂકી જાઉં? સ્વરૂપને દર્શાવવામાં ચૂકી જાઉં એમ નહીં. સ્વરૂપને દર્શાવવામાં ક્યાંય એમાં ભૂલ થાય એમ નહીં, કેમ કે મેં તો એવું અનુભવ્યું છે એટલે એની તો વાત નથી. પણ આ જે સમય નામના પ્રાભૃતની રચના કરું ને, એ રચનાની અંદર ગાથાઓમાં ક્યાંય કોઈ જગ્યાએ વ્યાકરણ આદિમાં વિભક્તિ આદિમાં ક્યાંય કોઈક જગ્યાએ ચૂક થાય? સાહિત્યની દ્રષ્ટિથી, વ્યાકરણની દ્રષ્ટિથી કોઈક જગ્યાએ ક્યાંય એવું ચૂક થાય તો એનું તમને જો વિશેષતાથી જ્ઞાન હોય તો એમાં તમે ન પડશો, એવા છળને ગ્રહણ ન કરશો. કેમ કે એ સાહિત્ય હું તમને નથી કહેતો, હું તો તમને સ્વરૂપ જણાવું છું. હું તમને વ્યાકરણ જણાવવા નથી બેઠો પ્રભુ, હું તો તમને આત્માનું એકત્વ વિભક્ત સ્વરૂપ કેવું છે, કયા પ્રકારે છે, અમે કેવું અનુભવ્યું છે, અમને કેવો એમાંથી જ્ઞાન આનંદ સુખ શાંતિનો વૈભવ પ્રગટ થયો છે એ દર્શાવું છું, તો એને ગ્રહણ કરજો. અને એ પણ તમારા પોતાના અનુભવથી ગ્રહણ કરજો. આવી વાત છે પ્રભુ. આપણે સ્વાધ્યાયમાં ટીકા કરી છે અને ટીકાના જે બે ભાવ આપણે જાણ્યા છે, નિજ વૈભવના બે ભાવ, અહીંયા ભાવ એટલે નિજ વૈભવ કેવો છે એ સંબંધી અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે વાત કરી છે એનો આપણે સ્વાધ્યાય ગઈકાલે કર્યો. અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં કહે છે કે આચાર્ય કુંદકુંદાચાર્ય ભગવાને જે એમ કહ્યું કે મારા આત્માનો નિજ વૈભવ, અને એ વૈભવથી હું તમને આ એકત્વ વિભક્ત આત્માને દર્શાવીશ એવો મેં નિર્ણય કર્યો છે, તો એ એમના આત્માનો નિજ વૈભવ કેવો છે? જો અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ નિજ વૈભવની વાત કરે છે. પહેલા ગાથામાં જે વાત કરી છે એ કુંદકુંદાચાર્ય ભગવાનની વાતને આપણે લીધી. હવે અહીંયા ટીકામાં આપણે અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ ગાથામાંથી જે ભાવ કાઢે છે અને જે આપણને જ્ઞાન કરાવવા માંગે છે એ વાત છે. પ્રભુ આમાં જ્ઞાનની સાથે ભાવ ભર્યા છે. આ કંઈ દ્રવ્યાનુયોગનું શાસ્ત્ર છે એમ કરીને એક બાજુ મૂકી દેશો એમ નહીં. આજે એક ભાઈને મળવાનું થયું, બહુ દુઃખ થયું. એમનો મળવાનો પર્પઝ તો મને કંઈ સમજાયો નહીં. એમણે બધી વાત એમની જ કરી. એક વાત એમણે એવી નકામી કરી, પણ એ નકામી વાત મારે તમને કહેવી છે કે આ બધા શાસ્ત્ર જે છે ને સમયસર ના તેને, એ તો બધા એક સ્તંભની જેમ એક એક વાત જણાવનારા છે, અને એ બધાનું આપણે સંકલન કરવું જોઈએ ને એક આવું પુસ્તક લખવું જોઈએ કે જે કંઈ કરવું જોઈએ. બહુ દુઃખ થયું. કેવી રીતે સમજાવવા પાછળ કે મેં આ વાંચ્યું છે, બે ચાર પાંચ વાંચ્યા છે એમ કહી દીધું. અને તમે બધા જાણો છો, એમને નામ નથી આપતો, અંગ્રેજીમાં આ બધું કંઈક કરી રહ્યા છે, લાઇબ્રેરીઓ બધીને હવે તો બધી કંઈક ખબર, જાત જાતની અનેક જાતની વાતો કરી, પણ એમાં આ એક વાત કરી મને બહુ જ દુઃખ થયું. અરે પ્રભુ, શું તમે વાત કરો છો? તમે મેડિકલના ડોક્ટર થયા છો ત્યારે તો તમે દરેક વિષયને એક એક ચોપડી તરીકે સ્વીકારો છો, અને એક એક વિષય તરીકે એમાં ડેપ્થમાં જવા માટે પકડો છો કે આ એનાટોમી એટલે એનાટોમીની જ વાત હોય, આ ફિઝિયોલોજી તો ફિઝિયોલોજીની જ વાત હોય, ને આ એમ્બ્રિયોલોજી તો એમ્બ્રિયોલોજીની જ વાત હોય, આ બાયોકેમિસ્ટ્રી તો બાયોકેમિસ્ટ્રી જ અંદર હોય, અને એમાં એક જ પ્રકાર એ જ રીતે વાત હોય. ત્યાં તો શું સમન્વય કરતા નથી, તમે એક પુસ્તક નથી બનાવી દેતા. એમાંથી તમે એક પુસ્તક બનાવવામાં જાઓ તો એમાં ડેપ્થ ક્યાંથી આવશે? એમાં ડેપ્થમાં જવાય જ નહીં. એટલે એક વિષયને લઈને એ વાત કરવામાં આવી હોય. એમાં દ્રવ્યાનો યોગ જે છે આખો, એ આત્માની પ્રાપ્તિને અર્થે આખો લખાયો છે. આત્માનો અનુભવ કરવા માટે જ્યાં દ્રષ્ટિ લઈ જવાની છે, એવા દ્રષ્ટિને બતાવનાર, એવા દ્રષ્ટિના વિષયને બતાવનાર, એના તરફ દ્રષ્ટિ કરાવનાર, એવો આ દ્રવ્યાનો યોગ છે. એમાં એનું આ સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર સમય સાર છે. પ્રભુ, એ વાંચવાથી ન સમજાય, એ મહાપુરુષોની વાણી દ્વારા સમજાય. એને ગુરુદેવ સમજાવી શકે, કૃપાળુ દેવ સમજાવી શકે, એ સામાન્ય માણસનું કામ નથી. પ્રભુ, આપણે તો માત્ર આ ટીકાને જે રીતે અભ્યાસ કરીએ છીએ એ આશયથી કરીએ છીએ કે આપણને ગુરુદેવનું આખે આખું પૂરું પ્રવચન આપણને બરાબર ભાવ સહિત અંતરમાં બેસી જાય એટલે અભ્યાસ કરીએ છીએ. આ સ્વાધ્યાય એ કોઈ ગુરુદેવના પ્રવચનનું રિપ્લેસમેન્ટ નથી, એના બદલામાં નથી. પ્રભુ, જો કોઈએ મનમાં એમ ધારી લીધું હોય તો એ વાત કાઢી નાખજો. ફરીથી તમને કહું છું, સ્વાધ્યાય કરીએ છીએ એ એટલા માટે કે આ સ્વાધ્યાય કરીએ છીએ અને પછીથી આપણે જરા સમજ્યા છીએ એમાંથી કેટલાક શબ્દો આતે, એટલે પછી આપણને ગુરુદેવનું જે આ વિષય ઉપરનું પ્રવચન છે એ આખું પૂરેપૂરું બરાબર જેમ ગુરુદેવ કહેવા માંગે છે એવા ભાવ સહિત સમજાય, એટલે એ ભાવનું ભાષણ થાય એ અર્થે આપણે કરીએ છીએ. આ તો આપણી જરૂરિયાત છે, પ્રી રિક્વિસેટ છે, માત્ર પ્રી રિક્વિસેટ છે એમ સમજીને આપણે સ્વાધ્યાય કરીએ છીએ. આના પછી આખું એ કરવાનું છે. પ્રભુ, બધાએ એ જ કરવાનું છે. એટલે કોઈએ એમ ન સમજી લેવું કે સ્વાધ્યાય કરીએ છીએ કે આપણે સમયસર કરીએ છીએ એમ નહીં માનશું. તો વાત એ ચાલતી હતી કે આવા સમયસાર જેવા મહાન શાસ્ત્રને માટે શું કહેવાય, શું કરવું જોઈએ, એ કોઈને વિચાર પણ આવતો નથી. કેટલાકો એવા સંક્ષિપ્ત વાંચી નાખ્યા છે ને એમને એમ મનમાં થઈ ગયું છે કે સમયસારનો સાર અમે તો વાંચી નાખ્યું, અમને તો આવડી ગયું બધું. અરે પ્રભુ, એ સમયસારનો સાર જે લખનાર જે છે એ લેખકના મનમાં તો બધું જ સ્પષ્ટ છે. એમને તો એક સુવિધા તરીકે એક દ્રષ્ટિ બતાવવા માટે કે આ શાસ્ત્રમાં શું છે એમ કરીને એ વાત આપી છે, તો એનો અંશ આપ્યો છે એ પોતે પણ એમ કહે છે. તમે એમ કહો કે અમે બધું જાણીએ છીએ, શું વાત કરવી? તો આ વાત જરાક આવી ગઈ એટલે કહી દીધી. પણ અહીંયા તો અમારે પ્રભુ એક વાત એ જ કરવી છે કે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે વાત કરી આપણે એને લઈએ. ટીકાની અંદર એમણે કુંકુંદાચાર્ય ભગવાનના આત્મવૈભવની વાત કરી. એમનો આત્મવૈભવ કેવો છે? એ જ્ઞાનનો વૈભવ છે, એ કોઈ પુણ્યનો વૈભવ છે એમ નથી કહ્યું. કે એમને આ મુનિપણું લીધું છે એવો કોઈ વૈભવ છે એમ નથી કહ્યું. કે પૂર્વે કોઈ કામ હતા એમ કરીને એનો વૈભવ છે એમ નથી કહ્યું. પણ વાત શું કરી છે? એમના વૈભવમાં ચાર વાત કરી છે. ખરેખર તો સંક્ષિપ્તમાં લેવું હોય ને તો એમ કહેવાય કે એમણે ચાર વસ્તુની વાત કરી છે, બહુ સ્પષ્ટતાપૂર્વક કરી દીધી છે. એ ચાર વસ્તુમાંથી આપણે બે વસ્તુ લીધી છે અને બાકીની બીજી બે વસ્તુ આપણે આજે કરીએ છીએ. પછી સંક્ષિપ્તમાં ચારે ચાર વસ્તુ કહીશું, અત્યારે પહેલા એ સંક્ષિપ્ત નથી કરવું. તો બે વસ્તુમાં પહેલી વસ્તુ આપણે એ લીધી કે એમના જ્ઞાન વૈભવ, નિજ વૈભવ એ કેવો છે? તો એ સર્વનો પ્રકાશક છે. સર્વ જગતના સર્વ પદાર્થોનો પ્રકાશક એવો એ જ્ઞાન વૈભવ છે. અહીંયા શબ્દો જે મૂક્યા છે એ બહુ સુંદર શબ્દો મૂક્યા છે. કહે છે કે આખું લોક, એના સમસ્ત પદાર્થો, વસ્તુઓ, ઉદગળો વગેરે બધું એને એ દર્શાવનાર છે, એનો પ્રકાશ કરનાર છે એવું એ જ્ઞાન છે. અને એ જ્ઞાન જે છે એ જ્ઞાન ક્યાંથી આવેલું છે? એ જિનેશ્વર ભગવાનની વાણીમાંથી, ઓમકાર ધ્વનિમાંથી, દિવ્ય ધ્વનિમાંથી પ્રગટ થયું. અને એ જ્ઞાનમાંથી, એ જ્ઞાનમાંથી ગણધર ભગવાને એવો જ અનુભવ કરીને, એવા ભાવ અસૃત પ્રગટ કરીને શાસ્ત્રની રચના કરી, એટલે આગમની રચના કરી. એ આગમ છે તે અરિયંત ભગવાનના પરમ આગમ છે, કેમ કે ત્યાંથી એનું ઉદ્ભવ સ્થાન છે. વાણી જે છે એને આપણે પૂદગળ કહીએ છીએ, પણ વાણીનું નિમિત્ત શું છે? તો કે અરિયંત ભગવાનનું કેવળ જ્ઞાન છે. આવા અરિયંત ભગવાનના કેવળ જ્ઞાનના નિમિત્તે જે વાણી ઉદ્ભવી છે એમાં પરમ સત્ય સિવાય બીજું શું હોય? એટલે કે એ પરમ આગમ જે રચાયા ગણધર ભગવાનને પોતે એવા અનુભવ કરીને પછી જે રચના કરી એમાં પરમ સત્ય પ્રકાશી રહ્યું છે. અને એ સત્ય એ જગતના બધા જ પદાર્થોને જણાવવાવાળું સત્ય છે એવું એ જ્ઞાન છે. અને એ જ્ઞાનને માટે બીજી પણ બે વાત મૂકી છે કે એ કેવું છે? તો કે સાત પદની મુદ્રાવાળો શબ્દ બ્રહ્મ છે. એ જ્ઞાન જે છે એ શબ્દરૂપે છે, એટલે એને શબ્દ બ્રહ્મ કહ્યો. અને સર્વવ્યાપી છે એટલા માટે એને બ્રહ્મ કહેવાયો. સર્વમાં વ્યાપે તેવું, સર્વને પ્રકાશિત કરે છે તેવું, સર્વને જણાવનારું, સર્વનું જ્ઞાન, એમાં કોઈ જ્ઞાન બાકી રહેતું નથી. પ્રભુના જ્ઞાનમાં કોઈ વાત બાકી રહેતી નથી. કોઈક એમ કહે કે વાણી જે છે એને અને શબ્દ જે છે એને તો સીમા છે ને, સીમાના બંધન છે ને. કૃપાળુ દેવે પણ એ વાત કરી છે ને કે જે વાણીમાં ના આવી શકે અરિંદ ભગવાનને એમ કરીને જે વાત મૂકી છે ને, પણ એમ નથી. ત્યાં તો સ્વરૂપની મહત્તા દર્શાવવી છે, એટલે એ અપેક્ષાએ કૃપાળુ દેવે એમ કહ્યું કે જે વાણીમાં નથી આવી શકતું, એટલે સ્વરૂપ એવું મહાન છે એમ દર્શાવવું છે. બાકી જિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાં, વાણીમાં બધું જ આવે, કોઈ વાત બાકી રહે નહીં. એ ઓમકાર રૂપે આવે છે ને, એમાં કોઈ વાત બાકી રહેતી નથી. એ જ્ઞાનનો ધોધ વરસી રહ્યો છે, એમાં બધું જ આવે છે. એટલે એવો આ લોકમાં સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર છે અને અનેકાંત સહિત છે એવો શબ્દ બ્રહ્મ છે. એ શબ્દ બ્રહ્મ એટલે એવા આગમો, અરિયંત પ્રણીત આગમો. અરિયંત પ્રણીત આગમો એટલા માટે કહેવામાં આવે છે કે અરિયંત ભગવાને એમ નથી કહ્યું કે ગણધર ભગવાનને કે તમે આ લખજો, પણ અરિયંત ભગવાનની વાણી એમાં આવી છે એટલે એમ કહેવામાં આવે કે અરિયંતના પરમ આગમ. અને એવા પરમ આગમની કુંકુંદાચાર્ય ભગવાને ઉપાસના કરી. ઉપાસના કરી એટલે એમની શ્રદ્ધા કરી, એને આત્મસાત કર્યા, અને એની જે વાત હતી એને પોતે અનુભવ દ્વારા પ્રાપ્ત કરી, એટલે એવી એ ઉપાસના, એમાંથી એ એમને નિજ વૈભવનો જન્મ થયો છે. આ પહેલી વાત આપણે ગઈકાલે કરી છે, આજે વધારે વિસ્તાર નથી લખતા. એમાં બીજી પણ વાત આવી. શું બીજી પણ વાત આવી? કે એ પરમ આગમને શબ્દ બ્રહ્મ કયા એનું કારણ આવ્યું. અરહંતના પરમ આગમમાં સામાન્ય ધર્મો એ જે વાણીમાં, વચનમાં આવી શકે એવા એ સર્વધર્મો એના નામ આવે છે. અને જે વચનથી અગોચર છે એ બધા, એ વિશેષ ધર્મો, તેમનું અનુમાન કરાવવામાં આવે છે. એટલે બાકી કંઈ રહી જતું નથી, ભલે વચનમાં ના આવે, વચન અગોચર છે, છતાં પણ એનું અનુમાન એમાં કરાવવામાં આવે છે. એવી એ દિવ્ય ધ્વનિ, એવી વાણી, એ પૂર્ણ જ્ઞાન છે, એમાં કંઈ અધૂરું રહેતું નથી, કોઈ બાકી વાત રહી જતી નથી. એ રીતે સર્વ વસ્તુઓના પ્રકાશક છે, માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે. એટલે એને શબ્દ બ્રહ્મ કહ્યું. અને એ શબ્દ બ્રહ્મ સાત પદની મુદ્રાવાળો એટલે અનેકાંત સ્વરૂપ છે. કથંચિત કોઈ અપેક્ષાથી આ વાત આમ છે એમ દર્શાવનારો છે, એટલે કે ક્યાંય વિરોધાભાસ છે જ નહીં. અને અનેક નયો દ્વારા આત્માનું સ્વરૂપ જે છે એને જણાવનાર છે. જગતના સ્વરૂપને અનેક નયો દ્વારા જણાવનાર છે. જગતના બધા જ પદાર્થોને એક સમયમાં જાણે એવા ભગવાનના જ્ઞાનમાંથી એના જ્ઞાનના નિમિત્તે એની ઉત્પત્તિ થઈ છે, એવો એ શબ્દ બ્રહ્મ છે. એ શબ્દ બ્રહ્મની ઉપાસનાથી એમને કુંદકુંદાચાર્ય ભગવાનને આ વૈભવ વર્તે છે. આ એક વાત કરી. વળી બીજી વાત કહી કે તે નિજ વૈભવ કેવો છે. તો સમસ્ત જે વિપક્ષ કયો તો કે જે અન્ય મતમાં માને છે. અન્ય એટલે જીનેશ્વર ભગવાનની વાણીથી જે વિરુદ્ધનો મત છે, અન્ય એટલે જીનેશ્વર ભગવાને કહ્યું એ શ્રદ્ધા માન્યતાઓ એ સિદ્ધાંતોથી જુદો એ અન્ય મત છે. એવા અન્ય મતને ધારનારા અન્ય મતવાદીઓ એ જેને ગ્રહણ કરેલ છે એવી એ મિથ્યા શ્રદ્ધાઓ મિથ્યા માન્યતાઓ એ એકાંતે ગ્રહણ કરેલા એમના દ્રષ્ટિકોણે એટલે એકાંત રૂપ નય પક્ષ એ બધાનું નિરાકરણ કરવામાં કે આ વાત આમ નથી પણ આ રીતે છે એમ નિરાકરણ કરવામાં જે યુક્તિ છે. યુક્તિ એટલે એ ન્યાયની વસ્તુ છે. યુક્તિ એટલે કોઈ એમાં માયા છે એમ નથી. ઘણાના મનમાં યુક્તિ શબ્દ છે ને એ માયા રૂપે આવે, કઈ કોઈ માયા છળ કપટ કરી એનું નામ યુક્તિ. ના, એમ નથી પ્રભુ. યુક્તિ એ ન્યાયનું એક સ્વરૂપ છે. યુક્તિથી સમજાવવું એમાં એ ન્યાય રહ્યો હોય એ વાત એ યુક્તિ દ્વારા સમજાવવામાં આવે. એ ન્યાય વગરની વાત નથી હોતી, એમાં કોઈ છળ કપટ નથી હોતા, યુક્તિ દ્વારા. અને એ યુક્તિ કેવી છે એટલે એના બે વિશેષણ અહીંયા આપી દીધા છે કે એ શુદ્ધ છે, એમાં કોઈ મલિનતા નો ભાવ નથી. અતિ નિસ્તુષ, અતિ નિહસ, નિહ ત્રણ શબ્દો છે, અતિ નિહ અને તુષ એટલે અતિ નિસ્તુષ એટલે પોતરા, વિનાની, તુષ એટલે પોતરા એટલે શુદ્ધ છે, નિર્બાધ છે, એને કોઈની શેરશરમ કંઈ નડે નહીં, નિર્બાધ છે. એને કોઈને કોઈના બંધનો નથી, કોઈની અંદરમાં આવીને એ વાત કરે એમ નથી. એવી એ યુક્તિ છે, શુદ્ધ છે, નિર્બાધ છે, એવી એ યુક્તિ. અને એના આલંબનથી, એવી યુક્તિના આલંબનથી જેનો આ જન્મ છે એવો આ વૈભવ છે. જ્ઞાનના વૈભવની વાત ચાલે છે પ્રભુ. કુંદકુંદાચાર્ય ભગવાનનો જ્ઞાનનો વૈભવ કેવો છે એની આ વાત ચાલે છે. આ બીજી વાત આવી. પહેલી વાત આવી તે આગમ અને આ બીજી વાત આવી તે યુક્તિ. સંક્ષિપ્તમાં હવે યાદ રાખવું હોય તો પહેલી વાત શું આવી કે આગમની ઉપાસના છે અને બીજી યુક્તિનું અવલંબન છે. બરાબર છે. આ બે વાત આપણે ગઈકાલે કરી હતી, ત્યાં સુધી તો આપણે આવી ગયા. હવે આગળ ત્રીજી વાત અને ચોથી વાત અહીંયા કહે છે કે વળી તે કેવો છે. નિર્મળ વિજ્ઞાનગન જે આત્મા તેમાં અંતર નિમગ્ન પરમગુરુ સર્વજ્ઞદેવ અને અપરગુરુ ગણધર આદિક એમનાથી માંડીને અમારા ગુરુ પર્યંત તેમનાથી પ્રસાદ રૂપે અપાયેલ જે શુદ્ધ આત્મતત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ તેનાથી જેનો જન્મ છે. શું વાત આવી? એક શબ્દમાં કહેવું હોય તો ઉપદેશ દ્વારા આ અમારા આત્મ વૈભવનો, જ્ઞાન વૈભવનો ઉદ્ભવ થયો છે, જન્મ થયો છે. પહેલું આગમ આવ્યું, બીજી યુક્તિ આવી અને ત્રીજી વાત આવી ઉપદેશની વાત આવી. પણ ઉપદેશની વાતમાં શું લીધું એ તો પ્રભુ જાણો. પ્રભુ ઘણો વિસ્તાર કર્યો છે ગુરુદેવે, પછી પ્રવચન તો તમારે સાંભળવાનું જ છે. પ્રવચન તો સાંભળવાનું જ છે. આપણે તો આ તો પ્રી રિક્વિઝિટ છે પ્રવચન સાંભળવા માટેની. એમ કહીએ તો ચાલે, આપણે બધા પહેલેથી તૈયાર થઈને પછી ગુરુદેવનું પ્રવચન જો સાથે ને સાથે સાંભળતા હોઈએ તો ખ્યાલ આવે કે કેવા ભાવ ભર્યા છે, કેવી વાત કરી છે, ગુરુદેવ આપણને ક્યાં લઈ જાય છે. જાણે કે આજે જ સમ્યક દર્શન કરાવવાના ન હોય, ઘણી વાર તો એમ થઈ જાય છે ગુરુદેવના પ્રવચન સાંભળતા સાંભળતા. હા હા હા, એવી અદભુત વાતો હોય છે. અહીંયા વાત ત્રીજી શું કરી? ઉપદેશની વાત કરી. અને ઉપદેશની વાતમાં કેટલા બધા વિશેષણ સેને માટે મૂક્યા છે એ જરા આપણે સમજી લઈએ. પહેલું કહ્યું કે નિર્મળ વિજ્ઞાન ઘન જે આત્મા, આત્માના વિશેષણ કેવો આત્મા, નિર્મળ જ્ઞાનઘન નહીં, નિર્મળ વિજ્ઞાનઘન, વિશેષ રૂપથી જે જ્ઞાન વિશેષ રૂપથી જે જ્ઞાનનો પિંડ છે એવો અને માત્ર વિજ્ઞાન ધન નહીં પણ નિર્મળ શુદ્ધ પરમ શુદ્ધ કોઈ મલિનતા નથી અને જ્ઞાનમાં કોઈ ઉણપ નથી પૂર્ણ જ્ઞાન છે ભર્યું ભર્યું છે કૃતકૃત થયા છે કેવળ જ્ઞાન છે આત્મામાં કેવળ જ્ઞાન ગર્ભિત છે પડ્યું છે એવો એ આત્મા તેમાં કોણ અંતર્નિમગ્ન થયા છે અંતર્નિમગ્ન થયા છે પરમ ગુરુ સર્વજ્ઞ દેવ તીર્થંકર ભગવાન કેવળી ભગવાન એ અંતર્નિમગ્ન થયા છે એમાં પણ અંતર્નિમગ્ન કહ્યું છે અંતર્મગ્ન નહીં એમાંય વિશેષતાથી અંતર્નિમગ્ન મગ્ન થવું અને નિમગ્ન થવું એમાં ઘણો ફેર છે મગ્ન કરતા નિમગ્ન થવામાં અનેક ગણો વિશેષ પુરુષાર્થ છે એમાં એ નિમગ્ન થયા છે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન એ સર્વજ્ઞ દેવ છે એ સર્વજ્ઞ દેવ અને બીજા અપર ગુરુ એટલે ગણધર આચાર્ય આદિ એમાં બધા આવ્યા એ પણ એમાં અંતર્નિમગ્ન છે જે આત્મા તેમાં અંતર્નિમગ્ન પરમ ગુરુ સર્વજ્ઞ દેવ અને અપર ગુરુ ગણધર આદિ જુઓ કોની વાત લીધી પહેલા તો ક્યાંથી આ આવ્યું છે એનું ઉદ્ભવ સ્થાન બતાવ્યું અને એમની કેવી દશા છે અને કઈ રીતે છે એ દર્શાવીને પછી આપણને લઈ જાય છે કે એ કેવા અમારા ગુરુ છે વાત કરવી છે એ ગુરુના ઉપદેશની પણ પહેલા ગુરુ કોણ છે તો કે પરમ ગુરુ સર્વજ્ઞ દેવ અને બીજા અપર ગુરુ ગણધર આદિ કેમ કે સર્વજ્ઞની વાણીમાંથી જે આવ્યું એ ગણધર ભગવાને એની રચના કરી છે અને ત્યાંથી અમારા ગુરુ સુધી આ જ્ઞાનરૂપી પ્રસાદ વહેંચાયો કેવી રીતે વહેંચાયો કેવી રીતે ગ્રહણ થયો તો કે સૌએ પોતાની બુદ્ધિપૂર્વક એને વિચાર વિમર્શ કરી એને શ્રદ્ધા કરી વિશ્વાસ કરી અને પછી એને અનુભવ દ્વારા ગ્રહણ કર્યો પોતે એને અનુભવ દ્વારા એ પ્રસાદને ગ્રહણ કર્યો આમનામ નહીં એટલે પરંપરા કઈ રીતે ચાલી આવે છે એની વાત છે અહીંયા કોઈએ વાત કરી અને એ વાત તમે બીજાને કહો અને બીજો ત્રીજાને કહે ત્રીજો ચોથાને ચોથો પાંચમાને પાંચમો છઠ્ઠાને છઠ્ઠો પાછો આવીને તમને જ્યારે કહે ને ત્યારે તમને વિશ્વમય થયા વગર રહે જ નહીં આ વાત લખી રાખો તમારી વાત જે છે તમે જ વાત કરી હોય એ પહેલો તમે જેને કહી એ પહેલો હોય પછી બીજાને ત્રીજાને એમ કરતા જે પાંચ છ સાત મોડે વાત થઈ જાય ને એ આવીને પાછો જો તમને કહેવા આવે ને ત્યારે તમને આ વિસ્મય થાય શું વિસ્મય થાય કારણ કે આ વાત તમે જ કરેલી વાત આટલી બધી બદલાઈ જાય હવે તમે વિચાર કરો કે હજારો વર્ષોની અંદર જો એ આત્માના અનુભવ વિના આમનામ જો કોપી થઈ હોત ને તો કેટલા ગોટાળા થયા હોત આ દ્રવ્યશ્રુતનું સ્વરૂપ દ્રવ્યશ્રુત જેવું રહ્યું ન હોત એમાં કંઈક જાત જાતની વાતો લોકોએ અંદર ઉમેરી દીધી હોત આપણે કહીએ છીએ ને મીઠું મરચું ભભરાવીને લોકો વાત કરે બે વાત પોતાની અંદર ઉમેરતા જાય અને પછી ઉમેરાયેલી જ વાતો રહે ને મૂળ વાત તો આવે જ નહીં અહીંયા એમ નથી અહીંયા પરંપરાની વાત કહી છે કે જૈન દર્શનમાં કેવી પરંપરા છે આ જ્ઞાન જે આવે છે ને આપણા સુધી પહોંચે છે ને એ પરમ સત્ય જ્ઞાન છે એની અહીંયા ખાતરી કરાવી છે એની ઉપર અહીંયા મોહર મારી કે આ જ્ઞાન જે આવ્યું છે એ ગમે ત્યાંથી ગમે તેમ આવેલું નથી ગમે તે ના લખેલા એ આગમો નથી આ તો તીર્થંકર ભગવાનથી પરંપરાએ ગણધર અને આચાર્ય ભગવાન અને અમારા ગુરુ સુધી જે પોતે બધાએ અનુભવ સહિત જે સ્વીકાર્યું માન્યું અનુભવ્યું ગ્રહણ કર્યું અને પછી જે આપ્યું છે એ ઉપદેશ દ્વારા અમારા આત્મવૈભવનો જન્મ થયો છે એટલે અહીંયા એમ કહું કે એ ગણધર આદિથી માંડીને અમારા ગુરુ પર્યંત તેમનાથી પ્રસાદ રૂપે અપાયેલ જે શુદ્ધ આત્મતત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ હવે એમાં એક વાત વધારાની આ પણ છે શું છે કે જ્ઞાન માત્ર નહીં પણ શુદ્ધ આત્મતત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ જ્ઞાનમાં વાત કોની છે શુદ્ધ આત્મતત્વની વાત છે ને શુદ્ધ આત્મતત્વ કેવું હોય ને કયા પ્રકારે હોય એ બધું અમે એ દ્વારા જાણીએ છીએ એ ઉપદેશમાંથી અમને એનું જ્ઞાન થયું છે એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહે છે કે કુંદકુંદાચાર્ય ભગવાનને આ રીતે એ ઉપદેશમાંથી પરંપરાએ કે જ્ઞાન આવ્યું છે. પહેલા આગમની વાત કરી, યુક્તિની વાત કરી, અને અહીંયા ઉપદેશની વાત કરીને એ ઉપદેશ કેવી રીતે આવ્યો છે એની વાત કરી. હવે આગળ ચોથી વાત કરે છે કે નિરંતર જરતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ, તેની છાપવાળું જે પ્રચુર સંવેદન સ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે. શું છે, સરસ વાત કેવી મૂકી કે એનો જન્મ સ્વસંવેદનથી થયો છે. આત્માનો નિજ વૈભવ, કુંદકુંદ આચાર્ય ભગવાનના આત્મામાં વૈભવની વાત કરી અને એ નિજ વૈભવ એમનો પોતાના સ્વરૂપના પોતે જે સંવેદન દ્વારા પ્રાપ્ત કર્યું છે એમાંથી થયો છે. સ્વસંવેદન આપણે સૌથી શરૂઆત કરી આજના સ્વાધ્યાયની, ત્યારે જે વાત કરી એ પ્રચુર સ્વસંવેદનની વાત હતી. કેવું છે પ્રચુર સ્વસંવેદન એમનું? એમાં શાંતિનો અનુભવ છે, એમાં જ્ઞાન આનંદ છે. સ્વરૂપ આખું જ્ઞાન રૂપે છે, ચૈતન્ય મૂર્તિ ભગવાન છે, એ જ્ઞાનની મૂર્તિ છે, એ જ્ઞાન રૂપે છે અને સતત એ જ્ઞાન કરે છે, અનાદિથી એ જ્ઞાન કરે છે અને એ જ્ઞાન કરવાનું ક્યારેય રોકાતું નથી એવો એ જ્ઞાન સ્વભાવ આત્મા છે. અને અનંત ગુણોનો પિંડ છે એટલે એના સુખ આનંદ શાંતિના ગુણો, પ્રમેયત્વના ગુણો, એ બધા ગુણોનો એને અનુભવ એ જ્ઞાનની પર્યાયમાં થાય છે. તો એ અનુભવ એ આનંદ રૂપે સુખરૂપે અનુભવાય છે, એ સંવેદન છે. એનું એમને વેદનું થાય છે, સ્વનું વેદન, પોતાનું જ જેવું સ્વરૂપ છે એનું જ એમને વેદન, એ સંવેદન છે, એ સ્વસંવેદન. અને એ પણ કેવું, પ્રચુર સ્વસંવેદન, અટક્યા વિના પૂરેપૂરા ઊંડાણથી, પૂરેપૂરા ઊંડાણથી એટલે અંતરમાં જ્યારે જાય છે ત્યારે પછી કોઈ વિકલ્પ રહેતો નથી, બહાર તરફ કોઈ લક્ષ્ય જાય નહીં, એટલા બધા અંદરમાં ડૂબી જાય છે કે આપણે પહેલા શરૂઆતમાં એ વાત કરી કે ઉપસર્ગ આવે કે પરિસર આવે એમાંથી એ મુનિ હટતા નથી. ભગવાન કુંદકુંદાચાર્યને એવું પ્રચુર સ્વસંવેદન કે એ એમાંથી બહાર આવે નહીં, ગમે તે બહાર થાય, ગમે તે થયા કરે એના તરફ દ્રષ્ટિ પણ જાય નહીં, એવું એ પ્રચુર સ્વસંવેદન. એમાંથી એવી જ્ઞાન આનંદની ધારા વહેતી હોય કે એમાં એ માણ્યા કરે અમૃત રસ પીધા કરે. એ આહલાદક વસ્તુ છે, એ લૌકિક વસ્તુ નથી, એની તુલના ન થઈ શકે, એને ઉપમા ના આપી શકાય પ્રભુ. એ જ્ઞાન આનંદ સુખને ઉપમા નથી આપી શકાતી. હવે અમારી પાસે બીજા તો કોઈ શબ્દો નથી, અમે શું કહીએ પ્રભુ. અનુભવનો વિષય છે પ્રચુર સંવેદન, જેમને મુનિઓને થયું છે એમની શું વાત કરવી. ગુરુદેવ જયારે વાત કરે છે ત્યારે આંખમાં આંસુ આવે છે. તો અહીંયા આ મહાપુરુષને એવું પ્રચુર સંવેદન અને એવા સંવેદન સહિત છે, અને એ સંવેદનમાં શું છે એની અહીંયા વાત કરી છે કે નિરંતર જરતો આસ્વાદ આવતો સુંદર જે આનંદ, આનંદને સુંદર કહ્યો, એની છાપવાળો એટલે એવો છે એમને, એમને નિરંતર, એમાં અંતર પડે નહીં, અંતર પડે નહીં અને આવ્યા જ કરે એવો આનંદ, આનો આસ્વાદ, એ આનંદ, એની છાપ વાળો, એ પ્રચુર સ્વસંવેદન, એ પોતાનું સંવેદન છે, એમાંથી એમના એ વૈભવનો જન્મ થયો છે. એટલે ચાર વસ્તુ દ્વારા એમનો વૈભવ રહ્યો છે. જ્યારે મૂળ ગાથામાં એમણે કહ્યું કે અમે અમારા વૈભવથી જણાવીશું, તો અમૃતચંદ્રાચાર્ય ભગવાનને થયું કે આ બિચારા પામર જીવોને, લોકોને ખ્યાલ પણ નહીં આવે કે કુંદકુંદાચાર્ય ભગવાન નો એ વૈભવ શું છે. અમારા વૈભવથી કહ્યું એ તો બહુ મોટી વાત થઈ ગઈ, એવું અમૃતચંદ્રાચાર્ય ભગવાનને લાગ્યું. એટલે એમણે કુંદકુંદાચાર્ય ભગવાનના વૈભવની વાત આપણને અહીંયા કરી દીધી કે આમ ચાર પ્રકારે એમનો વૈભવ વર્તે છે. અને પછી હવે વાત આગળ ચાલે છે, આ તો સ્પષ્ટતા થઈ એમના વૈભવ સંબંધીની, હવે વાત આગળ કરે છે. અહીંયા શું કહે છે કે જો દર્શાવું તો સ્વયં એવું પોતે જ પોતાના અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું, પોતાના અનુભવ પ્રત્યક્ષથી, જો અનુભવ એ પ્રત્યક્ષ છે, અનુભવમાં અપ્રત્યક્ષ પણ નથી, એ પરોક્ષપણું નથી. અનુભવ જે છે એ પ્રત્યક્ષ છે. સમ્યક દર્શન થાય ત્યારે જે પોતાનું સ્વરૂપ જણાય છે, દેખાય છે, અવલોકન થાય છે, પ્રતિભાસ થાય છે, જુદા જુદા શબ્દો દ્વારા જુદી જુદી રીતે એ કહેવામાં આવ્યું છે. ગુરુદેવે એને જ્યારે વર્ણવ્યું છે ત્યારે દરેક વખતે એ રીતે ઘણા શબ્દો વાપર્યા છે અને એનો ઘણી જગ્યાએ ઘણો બધો વિસ્તાર કર્યો છે. છતાં પણ લોકો એ વાતને ભૂલી જાય છે અને કર્મની વાતને જલ્દી પકડી લે છે કે બસ મૌન્ય કર્મ જાય એટલે શ્રદ્ધા સાચી થઈ એટલે સમ્યક દર્શન થયું, આટલી વાત પકડી લે છે. અને એ તો કેટલા લોકો અભ્યાસ કરાવનારા બધા પંડિતો શાસ્ત્રીઓ થયા છે ને એ પણ એમ જ વાત કરે છે. જો કોઈની ટીકા આમાં નથી કરવી, કેમ કે એમણે એ રીતે અભ્યાસ કર્યો છે, તે અભ્યાસ કરે છે તો અભ્યાસ કરાવે છે. અહીંયા તો પ્રભુ અમે તો અંતરમાં જઈને વાત કરીએ છીએ, જે ભાવ ભાષણ કરવાનું છે એવા ભાવને પકડવાનો પુરુષાર્થ કરીએ છીએ ને, એટલે અમને એ વાત જલ્દી બેસે છે કે ગુરુદેવે એમ કહ્યું છે કે તને આત્માનું અવલોકન થાય છે, પ્રતિભાસ થાય છે, અનુભવ થાય છે અને એ પ્રત્યક્ષ છે, એ પ્રત્યક્ષ છે. અને એ પ્રત્યક્ષ જ્યારે થાય છે એ જ વખતે સાથે જે જ્ઞાન થાય છે એ આત્માનું જ જ્ઞાન છે, એ આત્માનું જ જ્ઞાન છે. એટલે અહીંયા અનુભવ પ્રત્યક્ષ શબ્દ જે મૂક્યા છે ને અમૃતચંદ્રાચાર્ય ભગવાને, એ બરાબર યથાર્થ મૂક્યા છે. તારે એ વાતને બરાબર અનુભવ દ્વારા તો જ એ પ્રત્યક્ષ થશે. ત્યાં સુધી બધું પરોક્ષપણું છે. પરોક્ષ જ્ઞાન તો તે ઘણીવાર પ્રભુ કર્યું છે, દ્રવ્યશ્રુતના અભ્યાસ તે કર્યા છે. તું ઘણું ગોખી ગયો છે, યાદ રાખી ગયો છે, તને કેટલું બધું જ્ઞાન રહ્યું છે. પૂર્વે તું ઘણીવાર સમસરણમાં પણ જઈ આવ્યો છે અને તું મુનિ પણ થયો છે અને તેને કેટલું જ્ઞાન થયું છે, કેટલા શ્લોકો તે હજારો શ્લોકો કંઠસ્થ કર્યા છે, તને એનું જ્ઞાન હતું. પણ આ અનુભવ પ્રત્યક્ષની વાત જે છે ને એ મહત્વની છે, એ તને નહોતું, એના વિના તું રખડ્યો છે. એટલે અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરીને પ્રમાણ કરવું. અનુભવ વિના તને એની પરીક્ષા ક્યાંથી થશે? તું પરીક્ષા કરીશ કેવી રીતે? તું બાહ્ય દ્રવ્યશ્રુત દ્વારા એની પરીક્ષા કરવા જવાનો છે? તું કયા જ્ઞાનના આધારે તું એની સત્યનિષ્ઠા, એના સ્વરૂપને તું ચકાસીશ? કયા જ્ઞાનના આધારે? પ્રભુ તારા આત્માના અંદરમાં પડેલા જ્ઞાનના આધારે તારું સ્વરૂપ જે છે એ અનુભવ સ્વરૂપ છે ને, એનો અનુભવ કરતા એની તને પરીક્ષા થશે, એની કસોટી થશે અને સાચું સ્વરૂપ તને ખ્યાલમાં આવશે. બાકી તારી કોઈ તાકાત નથી. તું ભણી ગયો, પંડિત થયો, એ પંડિતાઈના જ્ઞાન દ્વારા એની પરીક્ષા ન થાય. પ્રભુ અનુભવ પ્રત્યક્ષ કેવી વાત! તું અનુભવ પ્રત્યક્ષની પરીક્ષા કરીને એને પ્રમાણ કરજે, ઓહો પછી શું બાકી રહેશે? એવું પ્રમાણ થશે પછી પ્રભુ બાકી શું રહેશે? આ જીવનમાં કરવાનું શું રહેશે? 50% કામ તો થઈ ગયું. પછી તો તને એ શ્રદ્ધા થશે અને શ્રદ્ધા થતા તારો પુરુષાર્થ ચારિત્રનો આપોઆપ અંતરમાંથી ઉપડશે. પછી તને અંતરમાંથી ભક્તિ થશે, તને અંતરમાંથી ઉપાસના થશે. પછી તો બધું અંતરમાંથી જ બધું ઉપડશે. એટલે કહે છે કે હું જે આત્માનું સ્વરૂપ જણાવું એને તું અનુભવથી પ્રત્યક્ષ કરજે પ્રભુ, એને અનુભવ દ્વારા જાણજે. અને સાથે સાથે બીજી વાત પણ કરી દીધી. શું કરી દીધી? કે જો ક્યાંય અક્ષર, માત્રા, અલંકાર, યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી જાઉં તો એમાં દોષને ગ્રહણ કરવામાં સાવધાન ન થતો, એવા દોષને ગ્રહણ કરવામાં તું સાવધાન ન થતો. શાસ્ત્ર સમુદ્રના પ્રકરણ બહુ છે, માટે અહીં સ્વસંવેદનરૂપ અર્થ પ્રધાન છે, તેથી અર્થની પરીક્ષા કરવી. શા માટે અર્થની પરીક્ષા કરવી? કેવા અર્થની પરીક્ષા કરવી? જે અનુભવમાં આવે છે સ્વસંવેદનરૂપે, જે અર્થ જે પ્રધાન છે એટલે મુખ્ય છે, સ્વસંવેદનરૂપે જે જણાયું છે એની મુખ્યતા કરવી, બીજા બધાની ગૌણતા કરવી? મુખ્યતા કોની કરવી? જે સંવેદનમાં આવ્યું છે, અનુભવમાં આવ્યું છે એની મુખ્યતા કરવી. અને પછી જોવું કે એ શું કહ્યું છે, પછી એને સમજવું કે એ શું વાત કહેવા માંગે છે. એટલે સમ્યક દર્શન જેને છે, સમ્યક દર્શન જેને છે એને આ સમયનો સાર તો આત્મસાત થતા કંઈ વાર નથી લાગતી. જેને સમ્યક દર્શન નથી થયું એને આ જ આત્માનો સાર એ સમ્યક દર્શન કરાવનારું થશે. જો બે વાત સાથે પડી છે, થોડુંક જરાક વિચાર કરશો ને તો બહુ આમાંથી વાત પ્રાપ્ત થાય છે. જેને સમ્યક દર્શન છે, જે અનુભવી છે, એને તો કુંદકુંદાચાર્ય ભગવાનની એક એક વાત અને અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આ ટીકા, આત્મખ્યાતિ, એના બધા જ શબ્દો, બધી જ ગાથા, બધા જ પદો નો બરાબર ભાવ પકડાવવાનો છે. એને તો ભાવભાષણ થવાનું જ છે. પણ જેને સમ્યક દર્શન નથી થયું, જેને આત્માની અનુભૂતિ નથી, સ્વરૂપનું ભાન નથી થયું, સંવેદન નથી થયું, એને શું થશે? એને આ શાસ્ત્રનો અભ્યાસ કરતા, એને ભાવભાષણ થતા, એ પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં એ સમ્યક દર્શન પ્રાપ્ત કરશે. આ ગૂઢ અર્થ અહીંયા ભર્યો છે પ્રભુ. અમને તો એમ લાગે છે. અહીંયા હવે ભાવાર્થ લઈએ. આપણે બહુ ટૂંકો ભાવાર્થ લખ્યો છે. જયચંદજી છાબડાએ આના ભાવાર્થ લખ્યા છે. અહીંયા જયસેન આચાર્યની ટીકા આપણે નથી, જેને વધારે વિશેષ અભ્યાસ કરવો એ અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને સાથે અમૃતચંદ જયસેન આચાર્યની ટીકાનો પણ અભ્યાસ કરી શકે છે. મને તો એમ લાગે છે કે આ આટલો અભ્યાસ કરીએ અને ગુરુદેવના પ્રવચન સાંભળીએ ને તો પણ પ્રભુ ઘણું જ છે, ઘણું આવી જાય છે. કોઈ વાત ગુરુદેવ બાકી નથી રાખી. ગુરુદેવ બધાનો અભ્યાસ કર્યો, આત્મસાત કર્યું ને એમને તો અંતરમાંથી એ અસ્ખલિત પ્રવાહ આવતો હતો. કંઈ એમને યાદ કરવું પડે, ગોખવું પડે એમ હતું નહીં. એટલે એમાં એ બંને ટીકાઓનો બધો જ ભાવ એ આવી જાય છે. એટલે એનો અભ્યાસ કરવો. તો આપણે ભાવાર્થ લઈએ. ભાવાર્થમાં અહીંયા કહે છે કે આચાર્ય આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ, એટલે પરંપરાએ જે ગુરુ છે એમનો ઉપદેશ, અને સ્વસંવેદન, એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વિભવથી, એટલે વૈભવથી એકત્વ વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે. તેને સાંભળનારા હે શ્રોતાઓ, પોતાના સ્વસંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરો. ક્યાંય કોઈ પ્રકરણમાં ભૂલું તો એટલો દોષ ગ્રહણ ન કરવો એમ કહ્યું છે. અહીં પોતાનો અનુભવ પ્રધાન છે, તેનાથી શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરો એમ કહેવાનો આશય છે. બહુ ટૂંકો ભાવાર્થ લખ્યો છે, ખૂબ સંક્ષિપ્તમાં વાત કરી દીધી છે, પણ એક પણ વાતને મૂકી નથી, બાકાત નથી રાખી. ચાર રીતે આચાર્ય ભગવાનનો એ વૈભવ છે. ક્યાંય એમણે બીજા વૈભવની વાત નથી કરી અમૃતચંદ્રાચાર્ય ભગવાને, કે એમને કુંદકુંદાચાર્ય ભગવાનને આ પ્રમાણે એવી રિદ્ધિને સિદ્ધિ હતી, એમને ચારણ વિદ્યા હતી, કે એ વિહાર કરતા હતા ત્યારે એમના પગ જમીનને અડતા ન હતા, કે એમને 28 મૂળગુણ સહિત નગ્ન દિગંબરનું પણ દ્રવ્યલિંગ અને એવું જ ભાવલિંગ હતું, કે આવી કોઈ વાત નથી કરી. વૈભવ શું બતાવ્યો? આપણે બધા વૈભવની વાત કરીએ છીએ ને, અહીંયા મોટર ગાડી બંગલા બધાના વૈભવ, ધૂળના વૈભવ, વૈભવ તો આ વૈભવ છે. કેવો વૈભવ? અને એ વૈભવ એ કઈ રીતે ચાર પ્રકારે છે, કે જે ચાર પ્રકારને કારણે થઈને આત્માનું સ્વરૂપ જણાવવામાં એ પૂરેપૂરા સમર્થ છે એમ કહેવું છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનનું એમ કહેવું છે કે કુંદકુંદાચાર્ય ભગવાન આવા ચાર પ્રકારે જે આત્માનો વૈભવ સહિત છે એ સમર્થ પુરુષ છે. શેને માટે સમર્થ પુરુષ છે? કે તમને એવો જ્ઞાન વૈભવ કરાવનારા છે. તમને જ્ઞાનનો વૈભવ તમને પણ એવો જ થાય એવા છે. જેની પાસે વૈભવ છે એ બીજાને વૈભવ આપે ને, જેની પાસે નથી એ શું આપવાનો છે? જેની પાસે છે એ આપી શકે કે બીજો આપે? આ તો એવા વૈભવ સહિત છે ને, એ સર્વ વૈભવ એમણે તો ખુલ્લો મૂકી દીધો છે આ શાસ્ત્રમાં. એમનો વૈભવ એમણે પૂરેપૂરો ઉઘાડ આંખથી ખુલ્લા દિલથી ક્યાંય કંઈ ગોપવ્યા વિના આખો આપી દીધો છે અને એ આપવામાં એવા એ સમર્થ પુરુષ છે, મહાપુરુષ છે. એટલે એ પોતે પોતાના વૈભવથી જ્યારે આત્મ સ્વરૂપનું જ્ઞાન કરાવશે, એનું ભાન કરાવશે, કેમ કે એમણે એ પર્યાયમાં પ્રગટ કર્યું છે. આત્માનું જેવું શુદ્ધ સ્વરૂપ, નિર્મળ સ્વરૂપ, આનંદદાયક, એ બધું એમણે પોતે પોતાની પર્યાયમાં પ્રગટ કર્યું છે. અને આ ટીકા લખનાર છે એમણે પણ એ પ્રગટ કર્યું છે. ટીકા લખનારા પણ એવા જ છે. 2000 વર્ષ પહેલા આ ગાથા લખાઈ અને એના 1000 વર્ષ પછી આ ટીકા લખાઈ. પંચમ કાળમાં 5મા આરાના આ મહાન સંતોએ જેમણે માટે આ લખ્યું છે એ બધા આપણે એનો કેટલો લાભ ઉઠાવીએ એ આપણા ઉપર છે. એટલે અહીંયા પંડિતજી કહે છે કે ભાઈ તું પણ જરા ધ્યાન રાખજે, દોષને નહીં ગ્રહણ કરતો. જે વાત એમણે કહી છે એ વાત અહીંયા બરાબર લીધી છે કે પ્રકરણમાં ભૂલું તો એટલો દોષ ગ્રહણ ન કરવો એમ કહ્યું છે. તું ભૂલી નહીં જઈશ આપણને કહ્યું છે. અહીંયા પંડિતજી જે વાત કરે છે ભાવાર્થમાં એ આપણે માટે આપણને બરાબર કહે છે. કેમ કે અહીં પોતાનો અનુભવ છે એ પ્રધાન છે, તેનાથી શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરો. અનુભવ દ્વારા શુદ્ધ સ્વરૂપ કેવું છે એનો નિશ્ચય કરો. અતિન્દ્રિય ભગવાન છે, અતિન્દ્રિય ભગવાનનો અનુભવ કેવી રીતે થાય, ઇન્દ્રિય દ્વારા ક્યાંથી થવાનો છે? તું નકામાનો ફાંફા મારે છે, એની એના પુસ્તકો લખવાની પંચાયતમાં પડ્યો છે, આમ ઇંગ્લિશમાં આમ ભાષાંતર કરું, છોકરાઓ માટે આમ કરું તેમ કરું ને. અરે તું પહેલાં એને આત્મસાત તો કર ભાઈ, તને એવા ભાવ અંદરથી પ્રગટશે કે એ ભાવનું ભાષણ તારી સામે બેઠેલાને થઈ જશે. મહાપુરુષોનું એમ જ થાય છે. મહાપુરુષો એ જે પ્રાપ્ત કરે છે એની નિશ્રામાં રહેવાથી એ ભાવ ભાષણ થાય છે. અને જે વાત હજારો શાસ્ત્રો વાંચતા જે નથી આવી એ વાત ત્યાં પકડાઈ જાય છે, ત્યાં સમજાઈ જાય છે. એટલે અનુભવની વાત ને મુખ્ય કર એમ કહે છે. તો અનુભવનો પુરુષાર્થ રાખ પ્રભુ, અનુભવનો પુરુષાર્થ રાખ. આ પણ તારે અનુભવ દ્વારા પ્રગટ કરવાનું છે અને આની પરીક્ષા પણ અનુભવ દ્વારા કરવાની છે કે આ પરમ સત્ય જે પ્રકાશ્યું આત્મા કેવો, આત્માનું કેવું સ્વરૂપ, એ તારે અનુભવ દ્વારા એને પ્રમાણ કરવાનું છે. તો આજે અહીંયા સુધી આપણે સ્વાધ્યાય રાખીએ છીએ. બહુ સુંદર ગાથાઓ છે પ્રભુ, ખૂબ ખૂબ અભ્યાસ કરો, ગુરુદેવના પ્રવચનો સાંભળો અથવા વાંચો, એમાં જે ભાવ ભર્યા છે એ અદભુત છે. બીજું બધું ગૌણ કરો. આ જીવન બહુ ટૂંકું છે અને આપણી બુદ્ધિ બધાની અલ્પબુદ્ધિ ગણાય. અલ્પબુદ્ધિ એટલા માટે હું કહું છું કે પ્રખર બુદ્ધિ તો એમને કહેવાય કે જે દિવસમાં 2000 શ્લોક કંઠસ્થ કરી એના ભાવને બરાબર સમજી અને બીજાને શીખવાડી શકે એવા બુદ્ધિશાળી જે હોય એને પ્રખર બુદ્ધિ કહેવામાં આવે. તો એમાંનું આપણામાં છે એટલું, એટલે એમ સમજવાનું. પંડિત ટોડરમલજીએ પણ કહ્યું છે એમના મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર પ્રસ્તાવનામાં એ વાત કરી છે કે આ ગ્રંથ અમે એટલા માટે લખીએ છીએ કરીને એમાં એમ લખ્યું છે કે મંદ બુદ્ધિના જીવો માટે લખીએ છીએ. આપણે બધાને એમણે એમની દ્રષ્ટિમાં મંદ બુદ્ધિના કયા છે, પ્રખર બુદ્ધિના નથી કયા. એની પાછળનો આશય એટલો જ છે કે તમે એટલું જ્ઞાન કરવાની ક્ષમતાવાળા, એટલું જ્ઞાન જે દ્રવ્યશ્રુતનું જ્ઞાન કરવાની ક્ષમતાવાળા અત્યારે વર્તમાનમાં નથી કે જેથી કરીને તમે આ બધા 12 અંગ અને 14 પૂર્વનું તમે જ્ઞાન કરી શકો એવી તમારી ક્ષમતા નથી, એ સમજી શકો એટલું નથી એમ કહેવાનો આશય છે. બાકી કોઈ ઉતારી પાડવાનો આશય છે એમ નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં જે કહ્યું ને મંદ બુદ્ધિના જીવો માટે લખીએ છીએ એટલે એના એવો આશય નથી, આશય જુદો છે. તો મારો કહેવાનો આશય એ છે કે પ્રભુ આપણે એ રીતે આપણે જોઈએ તો આ બધા મહાપુરુષોની તુલનામાં આપણે અલ્પજ્ઞ કહેવાઈએ અને આ પંચમ કાળની અંદર એવા નિમિત્તો પ્રાપ્ત થવા કે જે દ્વારા આપણને આવો જ્ઞાનનો ઉઘાડ થાય, પ્રકાશ થાય, આપણને એનામાંથી ભાવ પકડાય, ભાવ ભાષણ થાય, એવા નિમિત્તો મળવા અતિ 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 દુર્લભ છે. એવો કોઈ પુણ્યનો ઉદય હોય તો જ એવું નિમિત્ત મળે, એ સિવાય એ બધું મળવું અતિ દુર્લભ છે. આપણને બધા નિમિત્તો મળ્યા છે, બધી સાનુકૂળતાઓ છે. તો હવે બાકી બધું શેષ જીવનમાં જે કંઈ છે એ બધાને ગૌણ કરી દેવું, એ બધું થાય છે તો થાય છે એવો એક પહેલા ભાવ અપનાવવો, દ્રષ્ટાભાવ હું એને કહીશ. જો સાચો દ્રષ્ટાભાવ તો હજી ઊંચી વાત છે, એની વાત આજે નથી કરવી. પણ એટલું તો સમજો કે એ વાત જે કંઈ થાય છે, થવાનું છે, તે થઈને રહેશે. હવે બહુ થયું, મારે જે કરવાનું છે તે આ છે એવો નિર્ણય કરવા માટે બીજા બધાને ગૌણ કરી દો. અને એ ગૌણ કર્યા વિના પ્રભુ સમયનો સાર સમજાશે નહીં, આત્મસાત થશે નહીં. આજે કરો તો આજે અને કાલે કરો તો કાલે, આ જ કરવાનું છે. બધાએ સ્વાધ્યાયમાં પુસ્તક રાખવું ખૂબ જરૂરી છે, ફરીથી યાદ કરાવવું. હજી ઘણા લોકો પુસ્તક લીધા વિના બેઠા છે ને, એટલે કહું છું એમને, પ્રભુ આપણે સાથે બેઠા છીએ, સાથે સ્વાધ્યાય કરીએ છીએ, એટલે મને અંતરમાં દુઃખ થાય છે કે તમે કેમ પુસ્તક વગર છો. પુસ્તક ન હોય તો આત્મધર્મ.com અને તત્વધારા.com, આપણી વેબસાઇટ તત્વધારા.com અને બીજી આત્મધર્મ.com, એના ઉપર આ પુસ્તક એકદમ ઇઝીલી અવેલેબલ છે. ડાઉનલોડ કરી લો તમારા કોમ્પ્યુટરમાં અને તમે મોટા અક્ષરમાં ઉઘાડીને એને તમારી સામે સ્ક્રીન ઉપર વાંચી શકશો. તમારા ઘરમાં કોઈને કોઈ તો એવું હશે કે જે તમને આ પુસ્તક, તમને કોમ્પ્યુટર ના આવડતું હતો પણ તમને એ તમારા સ્ક્રીન ઉપર લાવી આપે, એવું કોઈને કોઈ તો હશે જ. તમારો જો અંદરથી એવો ઉદ્યમ થયો છે ને તો એ નિમિત્ત તો મળી રહેશે, કોઈને કોઈ તમને એ સગવડ આપી દેશે. એટલે પુસ્તક રાખવું બહુ જરૂરી છે. અને બીજી વાત સૌથી મહત્વની જે છે તે ફરી ફરીને યાદ કરું છું કે ગુરુદેવના પ્રવચન સાંભળવાનો નિર્ણય કરો અને એ સાંભળવા ખૂબ જરૂરી છે. એ શરૂ કરો, ધીરે ધીરે એ તમારે શરૂ કરવાનું જ છે પ્રભુ. એને માટે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. આ કોઈ રિપ્લેસમેન્ટ નથી ગુરુદેવના પ્રવચનનું, આનું કોઈ આ રિપ્લેસમેન્ટ નથી પ્રભુ. આ સ્વાધ્યાય છે તે મેં તમને કહ્યું એ પ્રમાણે આપણે એટલા માટે કરીએ છીએ કે આમાંથી આગળ આપણને ગુરુદેવના પ્રવચનમાંથી પૂરેપૂરો લાભ મળે. જેમને એ સાંભળવાનું ના થાય તેમને એક બીજી એક વાત કહું છું કે પ્રવચન રત્નાકર 1-11 ભાગ છે, એ ગુરુદેવના 18મી વખતના પ્રવચન જે થયા એનામાંથી પહેલા શબ્દશઃ ઉતારી લેવામાં આવ્યું અને એમાંથી જે અભિવ્યક્તિઓ હતી, આહાર ગુરુદેવ બોલે અથવા સમજાણું કાંઈ કે જે કંઈ હો, એ બધું કાઢીને એને ગોઠવીને મૂકવામાં આવ્યું છે, એ પ્રવચન રત્નાકર છે. એમાં મૂળ વાત બધી 18મી વખતના પ્રવચનોમાં જે વાત આવી છે બધી બરાબર લેવામાં આવી છે, એમાંથી ગુરુદેવની કોઈ વાતને કાઢી નાખવામાં નથી આવતી. એ પૂર્ણ છે વસ્તુ અને એ પણ સરસ રીતે સમજવા માટે ખૂબ 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 ઉપયોગી છે. અથવા તમે અહીંયા આ સમયસાર સિદ્ધિ છે એમાંથી તમે એ ગુરુદેવના પ્રવચન આખાને વાંચી શકો છો, અથવા તમે હમણાં અમે શિબિરમાં કર્યું એ રીતે સમયસાર સિદ્ધિમાંથી એ પ્રવચનને સામે રાખો અને સાંભળતા જાઓ સાથે સાથે, એ રીતે કરો. પણ આ તો કરવાનું જ છે. એટલે તમે ગમે તે કરો બધું સરખું જ છે, એમાં બહુ કંઈ ફેર નથી પડતો, બધું જ કરવું. તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી